લુકની લખેલી સુવાર્તા અધ્યાય 16. પછી ઈસુએ શિષ્યોને પણ કહ્યું કે એક શ્રીમંત માણસ હતો. તેણે એક કારભારી રાખ્યો અને શ્રીમંતની આગળ કારભારી પર એવો આરોપ મૂકવામાં આવ્યો કે તે તમારી મિલકત ઉડાવી દે છે. અને તેણે તેને બોલાવીને કહ્યું કે આ જે તારા વિશે હું સાંભળું છું તે શું છે? તારા વહીવટનો હિસાબ આપ, કેમ કે હવેથી તું કારભારી રહી શકશે નહીં. કારભારીએ પોતાના મનમાં કહ્યું કે હું શું કરું, કેમ કે મારો માલિક મારી પાસેથી કારભાર લઈ લે છે, મારામાં મજૂરી કરવાની શક્તિ નથી, ભીખ માંગતા મને શરમ લાગે છે. તે મને કારભારમાંથી કાઢી મૂકે ત્યારે લોકો મારા સાથમાં રહે તે માટે શું કરવું તેની મને સૂઝ પડે છે. તેણે પોતાના માલિકના દરેક કરજદારને બોલાવ્યા. તેમાંના પહેલાને કહ્યું કે મારા માલિકનું તારે કેટલું દેવું છે? અને તેણે કહ્યું કે 100 માપ તેલ. અને તેણે તેને કહ્યું કે તારું ખાતું લે અને જલ્દી બેસીને 50 લખ. પછી તેણે બીજાને કહ્યું કે તારે કેટલું દેવું છે? અને તેણે કહ્યું કે 100 માપ ઘઉં. તેણે તેને કહ્યું કે તારું ખાતું લે અને 80 લખ. તેના માલિકે અન્યાયી કારભારીના વખાણ કર્યા કારણ કે તે હોશિયારીથી વર્ત્યો હતો, કેમ કે આ જગતના દીકરા પોતાની પેઢી વિશે અજવાળાના દીકરા કરતાં વધારે હોશિયાર હોય છે. અને હું તમને કહું છું કે અન્યાયીપણાના દ્રવ્ય વડે પોતાને સારું મિત્રો કરો કે જ્યારે તે થઈ રહે ત્યારે તેઓ અનંતકાળના રહેઠાણોમાં તમારો અંગીકાર કરે. જે બહુ થોડામાં વિશ્વાસુ છે તે ઘણામાં પણ વિશ્વાસુ છે, અને જે બહુ થોડામાં અન્યાયી છે તે ઘણામાં પણ અન્યાયી છે. માટે જો અન્યાયી દ્રવ્યમાં તમે વિશ્વાસુ ન થયા હો તો ખરું દ્રવ્ય તમને કોણ સોંપશે? જો તમે બીજાના દ્રવ્ય સંબંધી વિશ્વાસુ ન થયા હો તો જે તમારું પોતાનું તે કોણ તમને સોંપશે? કોઈ ચાકર બે માલિકોની ચાકરી કરી શકતો નથી, કેમ કે તે એકનો દ્વેષ કરશે ને બીજા પર પ્રેમ કરશે, અથવા તે એકના પક્ષનો થશે ને બીજાનો તિરસ્કાર કરશે. એક સાથે તમે ઈશ્વરની તથા દ્રવ્યની ચાકરી કરી શકો નહીં. અને ફરુશીઓ જેવો દ્રવ્યના લોભી હતા તેઓએ તે સગડી વાતો સાંભળીને ઈસુની મશ્કરી કરી. ઈસુએ તેઓને કહ્યું કે માણસોની આગળ તમે પોતાને ન્યાયી બતાવો છો, પણ ઈશ્વર તમારા હૃદય જાણે છે, કેમ કે માણસોમાં જે ઉત્તમ ગણેલું છે તે ઈશ્વરની દ્રષ્ટિમાં ધિક્કારપાત્ર છે. નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો યોહાનના સમય સુધી હતા. તે સમયથી ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરાય છે અને દરેક માણસ તેમાં જબરજસ્તીથી પ્રવેશવા મથે છે. પણ નિયમશાસ્ત્રની એક પણ માત્રા રદ થાય તે કરતાં આકાશ તથા પૃથ્વીને જતું રહેવું સહેલ છે. જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપીને બીજી સ્ત્રી સાથે લગ્ન કરે છે તે વ્યભિચાર કરે છે, અને જે કોઈ છૂટાછેડા પામેલી સ્ત્રી સાથે લગ્ન કરે છે તે વ્યભિચાર કરે છે. એક શ્રીમંત માણસ હતો. તે કિરમજી રંગના વણાયેલા કિંમતી વસ્ત્ર પહેરતો હતો અને નિત્ય મોજ મજામાં રહેતો હતો. લાજરસ નામે એક ભિખારી, જેને આખા શરીરે ફોલ્લા હતા, તેના દરવાજા આગળ પડી રહેતો હતો. શ્રીમંતની મેજ પરથી પડેલા ભોંયમાના કકડા વડે તે પેટ ભરવા ચાહતો હતો. વળી કૂતરા પણ આવીને તેના ફુલ્લા ચાટતા હતા. પછી એમ થયું કે તે ભિખારી મરણ પામ્યો. સ્વર્ગદૂતો તેને ઇબ્રાહીમની ગોદમાં લઈ ગયા અને શ્રીમંત માણસ પણ મરણ પામ્યો અને તેને દફનાવવામાં આવ્યો. પાતાળમાં પીડા ભોગવતા તેણે પોતાની આંખો ઊંચી કરીને દૂરથી ઇબ્રાહીમને તથા તેના ખોળામાં લાજરસને જોયા. તેણે બૂમ પાડીને કહ્યું કે પિતા ઇબ્રાહીમ, મારા પર દયા કરીને લાજરસને મોકલ કે તે પોતાની આંગળી પાણીમાં બોળીને મારી જીભને ઠંડી કરે, કેમ કે આગમાં હું વેદના પામું છું. પણ ઇબ્રાહીમે તેને કહ્યું, દીકરા, યાદ કર કે તારા જીવનમાં તું સારી સામગ્રી પામ્યો અને લાજરસ તો તેવું પામ્યો ન હતો, પણ હમણાં અહીં તે દિલાસો પામે છે અને તું વેદના પામે છે. વળી તે સર્વ ઉપરાંત અમારી તથા તમારી વચ્ચે મોટી ખાઈ આવેલી છે, એ માટે કે જેવો અહીંથી તમારી પાસે આવવા ચાહે તેવો ત્યાં આવી ન શકે અને ત્યાંથી કોઈ અમારી પાસે આ બાજુ પણ આવી શકે નહીં. તેણે કહ્યું કે પિતા, એ માટે હું તમને વિનંતી કરું છું કે લાજરસને મારા પિતાને ઘરે મોકલો, કેમ કે મારા 5 ભાઈઓ છે. લાજરસ તેઓને સાક્ષી આપે એમ ન થાય કે તેઓ પર પણ આ પીડા આવી પડે. પણ ઇબ્રાહીમે કહ્યું, તેઓની પાસે મૂસાનું નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો છે, તેઓનું તેઓ સાંભળે. અને તેણે કહ્યું કે પિતા ઇબ્રાહીમ, એમ નહીં, પણ જો કોઈ મૃત્યુમાંથી સજીવન પામીને તેઓની પાસે જાય તો તેઓ પસ્તાવ કરે. અને ઇબ્રાહીમે તેને કહ્યું કે જો તેઓ મૂસાનું નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોનું નહીં સાંભળે તો પછી મૃત્યુ પામેલાઓમાંથી કોઈ ઉઠીને જાય તો પણ તેઓ માનવાના નથી.